સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 132, પ્રસારણ તારીખ 6 ઓગસ્ટ 2009. શ્રોતા મિત્રો, હવે આ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ.
શામળાજીના મેળે રણઝણિયું રે પે ઝણિયું વાગ.
એ નમસ્તે ઉમાબુ, તમને અને પેલા તાબુએ રેડિયો ફોટો એ જયેલા ખેડૂત ભાઈઓ બોલો, આ પરસોત્તમ ભાઈ ને નમસ્તે,
અને હંગાત મારા નમસ્તે, શિકાર જો
નમસ્તે નમસ્તે. આહો પશા ભાઈ, ચંપા ભાભી નમસ્તે તમને અને બધા ખેડૂત ભાઈઓ બહેનો ને પણ. શું વાત છે, આ તો બહુ ખુશ લાગો છો ને કઈ
ભાભી. ખેડૂત નો બે જણ ભાવ, એક મે એટલે કે વરહાર, અને બીજો મે મોર. એ આવો એટલે અમાર તો હરખ નો પાર ન રે બોલો.
અને એમાં જો વરહાર તો ધીરો ધીરો આવે તો તો જોઈ લો મેળાની મજા. જોય જોય માણો માયના
પશા ભાઈ, પણ એમાં મર્યાદા કે બંધન તો હોવું જોઈએ. હા, વળી ઘર હોય તો તો અંદર કે બહાર થી બંધ કરીને કોઈને રોકી પણ શકાય. ખેતર માં તો ચારે તરફ થી ખુલ્લું હોય, એમાં વણ જોઈતા મહેમાન પેસી જાય તો એને તો રોકવા પડે કે નહીં.
ઉમાબુન, ખેડૂત તો ત્યાં કોઈને આવવાની ના નહીં કેતા, પણ કેટલાક તો કેવા હોય છે, તમને કહું, ખેતર ખાલી ખમ હોય ને તાણે આ મોય હંતાઈ જઈ અને પછી પાક વાઈએ કે તરત ઈનો કબજો લઈ અને ખેડૂત ને રાતે પાણીએ રોવડાવે એવા.
પણ એ તો દેખાય ને.
ના, યો એ કરેલું નુકસાન દેખાય પણ મુઆ જાતે તો જોવા જ ના મળો.
હું કઈ સમજી નહીં ભાભી.
અરે ભાભી, અભણ યાદ રાખો, ભણેલા ભૂલી જાય એ ઓનું. અરે મારી બુન, અમે પેલી જીવાત અને રોગ ની વાત કરીએ.
હવે સમજી, એમ કોને કે તમે પાક માં આવતી જીવાત અને રોગ ની વાત કરો છો. એને કાબુમાં લેવા તો હવે જમીન, પાક અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એવા અનેક સંકલિત જીવાત નિયંત્રણના ઉપાયો શોધાયા છે ને.
તમને એમ નહીં થતું કે આ ઉપાયો અમારા જેવા ખેડૂતોને યાદ કરાવવા જોઈએ?
પાછા ભાઈ, પણ એ તો આપણે કેટલી વાર યાદ કરાવી ચુક્યા છે, પછી એટલું તો બધાએ લખી તો રાખવું જોઈએ કે નહીં?
અરે ભાભી, અમાર ખેડૂતનો ચેવું છે જાણો છો? ચાણા નવરાર્યા અને ચાણે તમારી વાત ના લખી, અમને બીજી બધી નવરાઈ મળે, બસ આ કોમ ની વાત લખવાની બળી રહી જોય.
અને કદાચ યાદ હોય ને તો એટલું કે ઉનાળોમાં ઊંડી ખેડ કરવાની, જમીન થોડા દાડા બરાબર તપ્પા દેવાની, એટલે જીવાત કે રોગના કોશેટાના કે જીવાણુનો કુદરતી રીતે નાશ થઈ જાય.
પછી ભાઈ, એ સિવાયના પણ કેટલાક યાંત્રિક કે વધારે ખર્ચ વિનાના ઉપાય છે.
એ તો તમે એમ કહેવાના કે એક જ ખેતરમાં વર્ષો વર્ષ એકનો એક પાક નહીં લેવાનો, અને લીમડાનો ખોળ કે દિવેલીનો ખોળ ખેતરમાં આલવાનો, અને પાક ઉગી જ્યા પછી લીંબોળીના મીંજનું પાવડર 100 લીટર પાણીમાં 5 કિલોના હિસાબે મિલાઈને સોંટવાનું.
બરાબર છે, હું એ જ કહેવા જતી હતી ભાભી. ચોમાસામાં પાક કપાસ હોય, મગફળી હોય, એરંડા હોય કે પછી શાકભાજી, આટલા ઉપાય તો બિલકુલ કરવાના. અને એ સિવાય એક ખાસ વાત યાદ રાખવાની છે, રાસાયણિક ખાતર આપવામાં રાખવી પડતી મર્યાદાની. ભલામણ કરતા 1 કિલોગ્રામ ઓછું ખાતર આપવાનું, પણ વધારે તો કોઈ પણ સંજોગોમાં નહીં, નહીં એટલે નહીં જ. નાઇટ્રોજન એટલે કે યુરિયા આપતી વખતે તો આ કાળજી ખાસ રાખવાની, સમજ્યા?
અલ્યા ભાઈ, એ તો સમજી જા, પણ એક દાડો બી DSC માં શંકરલાલ ફોન કરેલો તો એ કહેતા હતા કે હું અંતર પાક વાઈએ કે મોય નિયંત્રણ કરીએ તો એ જીવાત ને રોગ ઓછા આવે છે, તો એ વાત સાચી.
હા તો, કપાસ સાથે ચોળી, મગફળી કે મકાઈ વાવીએ, મગફળીમાં દિવેલા તથા સોયાબીનના છૂટા છવાયા છોડ ઉગાડીએ, ખેતર ફરતી ગલગોટાની હાર વાવી દઈએ,
બરાબર,
દરેક પાકની વચ્ચે મિત્ર કીટકોનું અભયારણ્ય તૈયાર કરીએ, અને તેના પર કોઈ જંતુનાશક દવા ના છાંટીએ તો પાકને નુકસાન કરનારી જીવાત ચોક્કસ કાબુમાં આવશે.
અને નેંદણ કરીને બે ચાસણી વચ્ચેની જમીન ખુલ્લી કરી નોખીએ તો જીવાત ના હંતાવાની જગા ચોય ના રહે, એટલે જીવાત કાબુમાં આવી જવાની સ. ખરું ભાભી?
બિલકુલ ખરી વાત છે. આવા બધા સહેલા અને ઓછા ખર્ચના ઉપાય કર્યા પછી પણ જો જીવાત કે રોગનું પ્રમાણ અસહ્ય હદે વધી જાય તો જ રાસાયણિક જંતુનાશકોનો આશરો લેવાનો.
અને કપાસમાં પરભક્ષી જીવાતો કઈ કઈ છે એ તો આ પશાલાલ ને બરાબર યાદ છે જ.
પશાભાઈ એમ ખાલી ખાલી યાદ છે નહીં કરવાનું, અત્યારે બોલવાનું અને ફરી યાદ કરાવવાનું.
તે પછી મોટી વાત છે.
બોલો.
સાંભળો, જો કપાસમાં નુકસાન કરનારી જીવાતોને અંકુશમાં લેવા, પહેલું તો ક્રાઇસોપા ઝેણી ભમરી, પછી પેલા ઢાલિયા અને ટ્રાયકો ગોમા, પછી બરકોન અને રોગસ કે અગાથીસ જેવી પર બક્ષી જીવાતોને ખેતરોમાં છુટ્ટી બેલવાની. એટલે એ જીવાતો પેલી નુકસાનકારક જીવાતોની ઈયળો ઉપર પોતાના ઈંડો મેળશે અને પાછા એ ઈયળો ને જ ખાઈ જશે. ન રે વાંસ ન બજે વાંસળી.
વાહ પાછાભાઈ, તમે તો હવે બરાબર તૈયાર થઈ ગયા છો.
એ ભાભી બહુ વખાણ ના કરશો, આ વખાણેલી શીશડી દોતે વરક્ષી. ઈયોન પૂછો જોઈ, જીવાતો કાબુ બહાર જતી રે, તાણે કઈ દવા સોટવાની એ યાદ છે.
જો ડીએસસી અને સ્વચ્છતા સંઘ જેવી સંસ્થાઓના સંઘમાં જેટલા ખેડૂતો આવ કે પછી દીવા દોડી વાંચે અને અવાજ ઓટલો હોંભળે, ઈઓને રાસાયણિક ઈલાજ તો યાદ હોય 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 જ.
ખબર તું તો બોલો કાન.
એમાં બોલવાનું શું છે? કપાસમાં જીવાતને કાબુમાં લેવા મુખ્ય દવાઓ ત્રણ જુરીન જાણીતી, એન્ડોસલ્ફાન, ફોઝેલોન અને મિથાઇલો ડિમેટોન. એમાંથી ગમે તે એક લઈ બે ત્રણ છંટકાવ કરીએ એટલે બેડો પાર.
અને એવી ચીવટ રાખવાની પાકની સમયસર વાવણીની. પાકને અનુકૂળ હવામાન થાય એટલે જરાય મોડું નહીં કરવાનું.
સાચું.
અને વાવણી કરી જ દેવાની, બસ જીવાત અને રોગ ઓછામાં ઓછા આવશે.
પણ ભાભી આ હવામાનમાં ચોં ઠેકાણા હોય છે. આ જુઓ ને, ઉત્તર ગુજરાતમાં વરહાદે જેટલી રાહ જોવડાય અને શેક જતો દિવેલા વાબવાના ટાઈમે વાલો આવ્યો એટલે હવે દિવેલા અને કઠોળ એક જ હંગાટ વાબવા પડશી.
અને એ તો ઠીક મારા ભાઈ, પણ એમાં વાદર તો વાજુદી છવાયેલા છે. ઘોડિયા ઈયરનો ડર વાવણી પહેલા જ ઉભો છે.
તો એમાં બાયોટેક કે બાયોલેપ અથવા બાયોકાર્બ જેવા જૈવિક જંતુનાશકો મળે છે જ પશાભાઈ. એક એકરે 500-600 ગ્રામ પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરી દેવાનો, ઘોડિયા ઈયળ તરત અંકુશમાં આવી જશે.
અને એમાં પેલી ટ્રાઇકોગ્રામ ભમરી કોમ આવે ખરી?
હા, તો એ પણ કામમાં આવે. ઘોડિયા ઈયળ પહેલી વાર દેખાય તો તરત જ ટ્રાઇકોગ્રામમાં ચીલોની અથવા ટ્રાઇકોગામા એચી નામની પરજીવી ભમરીનો પહેલો જથ્થો છૂટો મૂકી દેવાનો, એટલે ઘોડિયા ઈયળને મોટી થતા પહેલા જ મારી નાખશે.
અને પોના ખાનારી ઈયરોને કાબુમાં લેવા બોલે પેલો પ્રોડેનિયોનું એનપીવી એકર દીઠ 100 LE હોજના ટાઈમે છોંટીએ એટલે બીજા દાડે હવારે એ પોના ખાનારી ઈયર ખુદ ખવી જશે અને આપણા એરંડો બચી જશે. સાચી વાત ને?
ઈયોએ લખાયેલું જ વાંચો છો ને પાછા ઈયોને જ પૂછો છો કે હાચું છે કે નહીં.
પણ એમ જોઈ કે મી વ્યવસ્થિત લખી રાખ્યું છે.
તો એ આ લખેલું હશી કે મગફળીમાં જીવાત આવે તો એનો ઉપાય શું કરવો, લો વાંચો હેડો.
જો લખ્યું છે કે શિંગમો પણ લીલી ઈયરો જોવા મળે તરત જ, પહેલું તો 1 એકરે 60,000 પેલી ટ્રાઇકોગ્રોમા
કિલોની
જેની ભમરી છોડી મેળવાની,
એ પણ દર અઠવાડિયે 3-4 વખત.
એટલે એમ કોનો કે એકોંતરે દાડે ને છાશ વાળી.
બિલકુલ બરાબર ભાભી. અને મગફળીમાં ટીકાનો રોગ આવતો અટકાવવા કે કાબુમાં લેવા શું કરવું જોઈએ પશાભાઈ?
અરે એનો ઉપાય તો શેલો ને સચું મબૂન. મગફળીમાં ટીકાના રોગને અંકુશમાં લેવા લીમડાના પાનનો ઘર તરક બનાવવાનો.
હા, લીમડાના તાજા પાનનો સંતૃપ્ત અર્ક બનાવીને તેનું 1% દ્રાવણ બનાવવાનું, એટલે કે 100 લિટર પાણીમાં 1 લિટર અર્ક ભેળવવાનો.
એ ભાભી,
હા,
10 લિટર ના પંપમાં 100 મિલી?
બિલકુલ બરાબર. એ લીમડાના પાનનો અર્ક મેળવેલું દ્રાવણ 30, 50 અને 70 દિવસે એમ 3 છંટકાવ કરીએ એટલે ટીકાના રોગનું અસરકારક નિયંત્રણ કરી શકાય.
પણ આ લેબડાના પોનના અરકથી કાબુમાં ના આવો તો પેલી ફૂગનાશક છોટવાની કે નહીં?
તે એ તો પેલી કહેવત જેવું છે,
શું
ગોળથી ના મરે તો એવા દુશ્મન ને ઝેરની ગોળી આલવી જ પડા. અને ફૂગનાશક માં તો બે જ નામ યાદ રાખવાનો છે, પહેલું કાર્બેન ડેઝિમ અને બીજું મેન્કોઝેબ.
પણ બે નું પ્રમાણ અલગ અલગ છે હો. 10 લિટર પાણીમાં કાર્બન ડેઝિમ લેવાની 5 જ ગ્રામ પશાભાઈ બરાબર, અને મેન્કોઝેબ લેવાની 20 ગ્રામ એટલે કે 4 ગણી. આમ એક પંપમાં કુલ 25 ગ્રામ મેળવીને છાંટી દઈએ એટલે ટીકાનો રોગ પણ કાબુમાં આવી જાય.
ભાભી મગફળીમાં તો ઉંદર અને પંખી એટલે કે પેલી કુંજળીઓનો ત્રાસ પણ ખૂબ હોય છે.
સાચી વાત છે, એમાંથી પેલા ઉંદરોને કાબુમાં લેવાની દવાનું નામ તો બહુ અઘરું થઈ છે. શું છે પણ મને એવું યાદ છે કે મીણમાં મિલાયેલા જેણા જેણા લાટા મળે છે ને એ મૂકવાના હોય.
પાછા ભાઈ એ ઝેરી દવાનું નામ છે બ્રોમેડી ઓલો. એ દવા ભેળવેલું મીણ મળે છે બરાબર, એ મૂકવું જોઈએ. પણ ઉંદર કહેવાય બુદ્ધિશાળી પ્રાણી, એટલે એક વાર જે દવા મૂકી હોય એ દવા બીજી વાર નહીં મૂકવાની. હા, નહીતર ઉંદર એને અડશે નહીં અને આપણો ખર્ચ અને મહેનત નક્કામાં જશે.
ઉમાબુન પેલા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઠીકરિયા મુબારક ના
દીપસિંહભાઈ,
બસ એ લોકો એમ કેતા હતા કે તુવેરોમાં છોડ મોટા થયા પછી શીંગો જ નહીં આવતી, તો એનું શું કારણ હશે?
પછી ભાઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તુવેરોની કેટલીક જાતોમાં વંધ્યત્વનો રોગ આવે છે, એટલે કે તુવેરની શીંગોમાં દાણા બેસતા જ નથી.
હાય હાય, તો બાપડા ખેડૂતની બધી મહેનત એરે જાય.
એટલે જ તો આપણે ભલામણ કરીએ છીએ કે તુવેરની ICPL જાતોને વંધ્યત્વનો રોગ ઓછો લાગે છે, એટલે વાવતી વખતે એવી જાતો જ પસંદ કરવાની.
એવું જ કહેજો દીપશીભાઈ.
આ ઉપરાંત ડાયકોફોલ 18.5 EC 100 લિટર પાણીમાં 4 મિલી કે પછી વેટેબલ સલ્ફર 80% ભૂકી 100 લિટર પાણીમાં 125 ગ્રામ અથવા એન્ડોસલ્ફાન 35 EC 100 લિટર પાણીમાં 75 મિલીલીટરના પ્રમાણમાં ભેળવીને છંટકાવ કરવાનો, એટલે તુવેરમાં શીંગો ખાલી નહીં રહે.
પણ આજ ખેડૂત મિત્રોને કોણ ખાલી રાખવા છે કે શું?
કેમ એવું પૂછો છો?
તો પૂછ જ કે અલે ભાઈ, આ ઉભા થવાનો ટેમ થવા આવ્યો અને હજી નહીં સવાલ પૂછાયો કે નહીં બે વિજેતાનો નામ જાહેર કરાયો?
અરે હા, એટલે
પૂછવું જ પડત નહીં.
મને થયું કે અગત્યની વાત કરી લઈએ. લો, આજનો સવાલ તમે કહી દો.
લાવ તો ભાઈઓ ને બુનો, રોગ કે જીવાતને કાબુમાં લેવા કઈ કઈ દેશી દવાઓ વપરાય છે?
મિત્રો સવાલ બરાબર સાંભળ્યો, ફરીથી બોલું છું. રોગ કે જીવાતને કાબુમાં લેવા કઈ કઈ દેશી દવાઓ વપરાય છે?
બસ તમારો જવાબ લખાવ પડો, જોડવા લાગો 0 27 72 235 995 અને નોંધાઈ દો તમારો જવાબ, એટલે ડ્રો માં તમારું નામ આઈ જાય અને 3 મહિના સુધી તમને અવાજ ઓટલાની સેવા મળતી થઈ જાય.
હવેથી દીવાદાંડીનો ત્રિમાસિક અંક અને અવાજ ઓટલામાં 3 મહિના માટે મફત નોંધણીનું ઇનામ અપાય છે. લો પાછા ભાઈ, તમે બંને આ બે વિજેતાના નામ વાંચી નાખો.
પહેલા વિજેતાનું મને બોલવા દો.
બોલો બોલો.
જો છે લખ્યું છે, પંચમહાલ જિલ્લાના ખાનપુર તાલુકાના મોરના તલાવના તખાભાઈ ફૂલાભાઈ માલીવાડ.
અને બીજા ભાગ્યશાળી વિજેતા સહ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગોમ સામતપરાના કાળુભાઈ બાણાભાઈ રાઠોડ.
મિત્રો તમને બંનેને ખૂબ 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 અભિનંદન. અવાજ ઓટલાની સેવાનો લાભ તમારા પૂરા ગામને અને મિત્રોને અપાવજો.
અને ફરી કોઈ સવાલ હોય તો પત્ર લખજો. સરનામું તો તમારી પાસે છે જ. સજતાનો સંગ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહોંચે, બોપલ, અમદાવાદ 58.
અને ફોન ન ટપાલ એટલા મોકલજો કે પરેશભાઈ નવરાત ના પડો.
હા મિત્રો, તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમ સાર્થક બનશે. મૂંઝવણ મોકલતા રહેજો અને ઉકેલ મેળવતા રહેજો. અને હા મિત્રો, આપણો આવતો એપિસોડ છે ચોમાસામાં પશુઓની સંભાળ માટેનો, તો એ માટે પણ તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને ફોનમાં જણાવી દેજો. તો એટલી ભલામણ સાથે કહી દઈએ,
નમસ્તે, આવજો.